ઓમ શ્રી સાંઈરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમવાહિની પ્રસ્તાવના. પ્રિય વાચક, થોડા વર્ષો અગાઉ એક પ્રચંડ મેદનીને સંબોધતા ભગવાન સત્યસાઈ બાબાએ કહ્યું, જો તમે મને પ્રેમ સ્વરૂપ કહેશો તો ખોટા નહીં પડો. ખરેખર બાબા વ્યક્તિઓના હૃદયમાં, સમાજની રચનામાં અને રાષ્ટ્રોના સંકુલનોમાં પ્રેમ લે છે, વરસાવે છે અને સ્થાપે છે. માનવજાત કે જે પોતાનો માર્ગ ખોઈ બેઠી છે અને પોતાના જે ગાંઠપણના અટકચાળાઓથી ઉત્પન્ન કરેલા દૂષણો ઉપર કાબૂ મેળવવા અને ગાંઠપણને નરમ પાડવા અને પાછું પ્રકાશમાં લાવવા અસમર્થ છે, તેને બાબાના પ્રેમ અને કૃપાની જરૂર છે. વર્ષો અગાઉ બાબાએ કહ્યું હતું કે જ્યારે પોતે આ પૃથ્વી ઉપર રહેવાના 32 વર્ષ પૂરા કરશે ત્યારે ધર્મના સાચા પાયે માનવને પેદા કરવાનું અને સુધારવાના કાર્યનો આરંભ કરશે. સને 1958માં જ્યારે તેઓ તે ક્ષણે પહોંચ્યા ત્યારે તેમણે એક માસિકના સાહસને સનાતન સારથી એવું નામ આપ્યું, જે ગીતાની સુવાસથી ભરપૂર છે. અને ભગવાને જે કોઈ તેમને પોતાના માર્ગદર્શક તરીકે પસંદ કરશે તેઓ માટે સારથી તરીકેના રોલ કરવા આશીર્વાદ આપ્યા છે. એ પણ સૂચક છે કે બાબાએ સનાતન સારથી માટે જે પ્રથમ લેખ શ્રેણી લખી તે પ્રેમવાહિની હતી. આ દિવ્ય પ્રવચનો, જેના પ્રથમ અંગ્રેજી ભાષાંતરમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેવા જ આ પુસ્તકમાં સંગ્રહાયેલા છે. સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમ સાઈ યુગની નવી દુનિયાના 4 સ્તંભો છે અને બાબાના માર્ગદર્શનથી માનવજાતને પ્રેમ માર્ગે શાંતિની ખોજ કરવાની છે, કેમ કે તે કાર્ય માટે આ પુસ્તક ખૂબ જ મદદરૂપ નીવડશે. તે વાંચતા તમે પ્રેમના મૂળ સ્ત્રોતના સંપર્કમાં રહેશો, તેના સંદેશાનું આચરણમાં રૂપાંતર કરતા તમે સાક્ષાત ભગવાનની કૃપારૂપ દોરવણી મેળવશો અને સૂચવેલ સાધનાનો રોમાંચ અનુભવતા તમે મૂળ દયાસાગરની ભવ્યતાને આસ્વાદતા રહેશો. એન કસ્તુરી, તંત્રી, સનાતન સારથી. હું કોઈની પાસેથી પ્રેમ અને ભક્તિ સિવાય કશું જ ગ્રહણ કરતો નથી. ભગવાન શ્રી સત્યસાઈ બાબા. પ્રેમવાહિની. આકાંક્ષી મુમુક્ષુ માટેના માર્ગમાંના ઉમદા ગુણો. અગાઉના બધા જ યુગો કરતાં કળિયુગ ઘણા વૈવિધ્યસભર માર્ગો અર્પે છે, જે દ્વારા માણસ સારા નરસાના તફાવત કે વિવેક પ્રાપ્ત કરી શકે છે. જો શિક્ષણની જરૂર હોય તો તમને જોઈએ તેટલી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ છે, અને જો કોઈ ધન ભેગું કરવા પાછળ હોય તો તેવા કેટલાય રસ્તા છે જે દ્વારા થોડાક જ પ્રયત્નોથી તેને માનભેર કમાઈ શકાય છે. ગમે તેમ હોય પણ આ બધું હોવા છતાં આપણને માનવીય સુખ કે શાંતિમાં કોઈ વધારો જોવા મળતો નથી. ખરેખર અગાઉના યુગો કરતાં વધારે દુઃખ જ જોવા મળે છે. તો પછી કારણ શું છે? કારણ માણસની વર્તણૂકમાં રહેલું છે. માણસની રહેણીકરણીમાં જ ક્રમિક વિકાસમાં બેશક માનવજીવન સર્વોચ્ચ છે અને તેને સાર્થક બનાવવા માટે આધ્યાત્મિક પ્રયત્નો આવશ્યક છે. એવા પ્રયત્નો જે શુદ્ધ અને પવિત્ર હોય. આવી જીવન પદ્ધતિ માટે ચારિત્ર્ય જ મહત્વનું છે. ચારિત્ર જીવનને અમર બનાવી દે છે, તેને મૃત્યુ પછી પણ ટકાવી રાખે છે. કેટલાક લોકો કહે છે જ્ઞાન શક્તિ છે, પણ તે સાચું નથી. ચારિત્ર શક્તિ છે. સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ સારા ચારિત્રની જરૂર પડે છે. દરેક જણે નિષ્કલંક દોષના એકે છાંટા વગરનું ચારિત્ર મેળવવા તલસવું જોઈએ. ધ્યાન રાખો, ઈસુ ખ્રિસ્ત, શંકરાચાર્ય અને વિવેકાનંદ, મહાન ઋષિઓ અને સંતો અને ઈશ્વરના ભક્તો, આ બધાની યાદ આજ સુધી માણસની સ્મૃતિમાં ભંડારાયેલી છે. કયા ગુણે તેમને આટલા બધા સમય સુધી યાદ રાખવા યોગ્ય બનાવી દીધા? હું કહું છું તે બધા પૈકીના એકે એકના ચારિત્રે. ચારિત્ર વગર ધન, શિક્ષણ, સામાજિક દરજ્જો આ બધા નકામા છે. સુવાસ ફૂલને મૂલ્ય અને યોગ્યતા આપે છે. કવિઓ, ચિત્રકારો, વૈજ્ઞાનિકો પોતપોતાના ક્ષેત્રમાં ભલે મહાન હોય પણ ચારિત્ર વગર સમાજમાં તેમનું કોઈ જ સ્થાન ન હોઈ શકે. શંકા જરૂર ઉઠશે કે હાલ સમાજ દ્વારા માન સાથે જેમનું અભિવાદન કરવામાં આવે છે તેવું ચારિત્ર ધરાવે છે, જે આપણને મહાનતા માટે હોવાનું જરૂરી માનીએ છીએ. પણ હું તે સમાજની અને તે ચારિત્રની વાત કરી રહ્યો છું જે અમુક શાશ્વત મૂલ્યોને વરેલા છે. સામાન્ય રીતે સમાજ કેટલા ગુણોને વખતો વખત જુદું જુદું મહત્ત્વ આપે છે અને સમાજની ધૂન મુજબ ચારિત્રની શૈલી બદલાયા કરે છે. પણ નિષ્કલંક ચારિત્રના પાયાનો ખ્યાલ શાશ્વત હોય છે. સમાજની ચડતી પડતી ગમે તે હોય તે એક સરખો જ હોય છે. તે અર્થમાં તે શાશ્વત છે. એકબીજાના અસ્તિત્વ સાથે સંકળાઈને તે છે આત્મા. તે ક્ષતિરહિત ચારિત્ર ઘડે છે. તે ગુણોમાં પ્રેમ, ધીરજ, સહનશીલતા, દ્રઢતા, દાનશીલતા આ ગુણો ઉચ્ચ છે એમનો આદર થવો જોઈએ. જે સેંકડો સારા કાર્યો આપણે દરરોજ કરીએ છીએ તે ટેવ સ્વરૂપે દ્રઢાય છે. આ ટેવ પ્રજ્ઞાનો આકાર લે છે અને આપણી દ્રષ્ટિ અને જીવનને ઢાળે છે. જે કંઈ બધું આપણે આપણી કલ્પનામાં વણી લઈએ છીએ, આદર્શોમાં લઈ લઈએ છીએ, આપણી આકાંક્ષાઓમાં તલપીએ છીએ તે આપણા મનના અમિટ છાપ છોડી જાય છે. આ બધાની વિકૃતિ થઈને આપણે જ્ઞાન પામીએ છીએ. આપણી આજુબાજુની દુનિયાના ચિત્રથી આપણે સંકળાઈ જઈએ છીએ. માણસનો વર્તમાન તેના ભૂતકાળ અને તેના લાંબા સમયગાળા દરમિયાન પાડેલી તેઓના પરિણામ સિવાય કાંઈ જ નથી. તેણે જે પ્રકારનું ચારિત્ર વિકસાવ્યું હોય તેને કલ્પના અને વિચારની જે પ્રકારની પ્રક્રિયાથી તે ટેવાઈ ગયેલો હોય તે પ્રક્રિયા સુધારવાથી જ જરૂર બદલી શકાય છે. કોઈ પણ માણસની દુષ્ટતા સુધારી ન શકાય તેવી હોતી નથી. શું અંગુલીમાળ ડાકુ ન હતો જેણે સહૃદયથી વ્યક્તિમાં બુદ્ધે ન બદલી નાખ્યો? સભાન પ્રયત્નો દ્વારા ટેવો બદલી શકાય છે અને ચારિત્રને શુદ્ધ કરી શકાય છે. શું ચોર રત્નાકર ઋષિ વાલ્મીકી બન્યો ન હતો? સભાન પ્રયત્નો દ્વારા ટેવો બદલી શકાય છે અને ચારિત્ર શુદ્ધ કરી શકાય છે. માણસ પાસે હંમેશા તેનામાં અને તેની પહોંચમાં એવી શક્તિ હોય છે જે ખરાબ ટેવ અને ખરાબ સ્વાભાવિક વલણો પડકારી શકે છે. નિસ્વાર્થ સેવા, ત્યાગ, ભક્તિ, પ્રાર્થના અને તાર્કિક વિચારસરણી દ્વારા જ જૂની ટેવ માણસોને ધરતી સાથે બાંધી રાખે છે, તેમને તિલાંજલિ અપાઈ શકે છે. અને નવી ટેવ જે આપણને દિવ્ય માર્ગ તરફ લઈ જાય છે તેમને આપણામાં સ્થાપી શકાય છે. આ ચારિત્રના પ્રકારની ચર્ચા કરવાનો, તેના માર્ગો અને ધૂનો અને તેને બીજું રૂપ આપવાની પ્રક્રિયાઓની ચર્ચા કરવાનો હેતુ તમામ આધ્યાત્મિક સાહિત્ય, કાવ્યો, મહાકાવ્યો, પુસ્તકો અને સામાયિકોનો હોય છે. સનાતન સારથીનો ઉદ્દેશ્ય પણ આ જ છે. તે પાંડિત્ય કે વિદ્વતાના પ્રદર્શન કે નામ કે કીર્તિ મેળવવા ચાહતું નથી. પણ એ કહેવું જોઈએ કે માત્ર એક પુસ્તક કે સામાયિક વાંચી જવા માત્રથી સારા નરસાનો ભેદ પારખવાની કે વિવેક દ્રષ્ટિ આપી દેવાની કૃપા ઉતરી જશે નહીં. જે કંઈ જોયું, સાંભળ્યું કે વાંચ્યું હોય તે વાસ્તવિક જીવનના અમલમાં મુકાવવું જોઈએ. એના વગર વાંચન માત્ર સમયનો બગાડ જ છે. જો કંઈક સમય પસાર કરવામાં વાંચવામાં આવે છે તો તે માત્ર પસાર થઈ જાય છે, બાકી કશું જ બચતું નથી. પુસ્તકોનો અભ્યાસ અને એકાગ્રતા. ઢગલેબંધ પુસ્તકો પ્રાપ્ય છે અને સસ્તી કિંમતે વેદો, પુરાણો અને શાસ્ત્રો દરેક જણથી મેળવી અને વાંચી શકાય છે. ગુરુઓનો પણ તોટો નથી. વિદ્યાપીઠો ખૂબ મોટી સંખ્યામાં છે અને દેખીતી રીતે જ્ઞાનના આશીર્વાદ આપી રહી છે. માનસિક ઘડતરની તાલીમ આપવાની સગવડો અપાર છે અને દરેકને મળે તેવી છે. પણ છતાં કશેથી જ્ઞાનરૂપી અમૃત મેળવ્યાનો સંતોષ સંભળાતો નથી. જ્યારે હું દરેક ઠેકાણે પુસ્તકોના ઢગલા જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે પુસ્તકોમાંનું જ્ઞાન ભારેખમ બંધનોને ભેદીને પ્રકાશમાં આવવામાં સફળ થશે નહીં. ભગવાન લગાવ, ક્રોધ, ઈર્ષા કે સ્વાર્થના ડુંગરોની પાછળ છુપાયેલા છે. તે જ રીતે જ્ઞાનરૂપી સૂર્ય પુસ્તકોના પ્રચંડ ઢગના પાછળ સંતાયેલો છે. જોકે આ પુસ્તકો પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાયેલા છે, પણ આપણે એમ નથી કહી શકતા કે સંસ્કૃતિ વધી છે કે જ્ઞાન વધ્યું છે. માણસ હજુ એ વાનરથી વધુ દૂર નથી. એક આકર્ષક પૂઠું અને નામ, એક સુંદર ચિત્ર આ બધાને વાચક મેળવે છે, એટલે કે નાશવંત આનંદ અને ક્ષણિક સંતોષ. માત્ર એવા જ લોકો કે જેઓ વિવેકથી પુસ્તકોની પસંદગી કરે છે અને વાંચેલાને જીવનમાં ઉતારે છે, તેઓ જ સત્યનો સાક્ષાત્કાર કરી શકે છે અને કાયમી દિવ્ય કૃપા પણ માણી શકે છે. આવા જ લોકો યોગ્ય જીવન જીવે છે. તેથી જે લોકો ઉચ્ચતમ માર્ગ ગ્રહણ કરે છે અને ઈશ્વરના વિચારોમાં ડૂબેલા રહે છે, તેમણે માત્ર સંતો અને ઋષિમુનિઓના જીવનચરિત્રો વાંચવા જોઈએ અને એવા પુસ્તકો વાંચવા જોઈએ જે દૈવી ચિંતન મનનમાં મદદ કરે. ધ્યેયવિહીન જાત જાતનું પરચુરણ અને હાથે ચડે તે બધું જ વાંચવાનું વધુ ગૂંચવાડો ઊભો કરશે. તેનાથી કોઈ લાભ નહીં થાય, કોઈ શાંતિ નહીં મળે. બધા કરતાં સારું છે કે એક ધ્યેયતા, અડગતા, એકાગ્રતા તમારા દરેક કાર્યમાં અપનાવો. સમદ્રષ્ટિ જ શુભદ્રષ્ટિ છે. સિંહ જોકે જંગલનો રાજા છે, જંગલમાંથી પસાર થતાં તે થોડાક ડગલા ચાલી પાછું વળી જાય અને જોઈ લે છે. તેને બીક લાગે છે કે કોઈ તો તેનો પીછો તો નથી કરતું ને. મનમાં રહેલો ભય દ્રષ્ટિને અસ્થિર કરી દે છે, હૃદયમાં રહેલી હિંસા દ્રષ્ટિને વિકૃત કરી દે છે અને બેધ્યાન કરી દે છે. માણસે સમદ્રષ્ટિ રાખવી જ જોઈએ. તેની આંખોને કુદરતની દરેક વસ્તુ સરખી જ શુભ અને શુકનવંતી દેખાવવી જોઈએ. પોતાનામાં જેટલા શ્રદ્ધા અને પ્રેમ હોય તેટલાથી બધાને જોવા જોઈએ, કારણ કુદરતમાં કશું જ ખરાબ નથી, એકાદ રચકણ પણ નહીં. ખામીવાળી દ્રષ્ટિથી જ સર્વ ખરાબ દેખાય છે. આપણે જેવા ચશ્મા પહેરીએ તેવી સૃષ્ટિ આપણને દેખાય. તે પોતે તો સ્વભાવતઃ શાશ્વત રીતે શુદ્ધ અને પવિત્ર છે.